ಭವ ಸಂಭವ ಭೀತಿ ಭೇದನಂ ಸುಖ ಸಂಪತ್ ಕರುಣಾ ನಿಕೇತನಂ ವ್ರತದಾನ ತಪಃ ಕ್ರಿಯಾಫಲಂ ಸಹಜಾನಂದ ಗುರುಂ ಭಜೇ ಸದಾ. ವರ್ಣಿವೇಶ ರಮಣೀಯ ದರ್ಶನಂ ಮಂದ ಹಾಸ್ಯ ರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇ ಮುದಾ ಧರ್ಮನಂದನ ಮಹಾಂ ವಿಚಿಂತಯೇ. ತ್ವಂ ಸುಖಾಂತಭೃತಂ ಕಾಂತಂ ತ್ವಂ ಕಾಂತಂ ಸರ್ವದೋಗತಂ ತ್ವಂ ಗತೇ ದ್ವೈಕದೇವ ತ್ವಂ ತ್ವಂ ವಂದೇ ಭಕ್ತಿಕಾಸುತಂ. ಅನಂತಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡಾಧಿಪತಿ ಸರ್ವ ಅವತಾರಿ ಸರ್ವ ಕಾರಣ ಕಾರಣ ಇಷ್ಟದೇವ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ, ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಸಂಪ್ರದಾಯ ದಕ್ಷಿಣ ವಿಭಾಗ ಅಧಿಷ್ಠಾತ ದೇವ ವಡತಾಲ ವಾಸಿ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ದೇವ್ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜ್ ನಿ ಛತ್ರ ಛಾಯಾಮ ಸಾರಾಯ ಗಡಪುರ ಪ್ರದೇಶನ ಪ್ರಾಣ ಸಮಾನ್ ಗಡಪುರ ಪತಿ ಗೋಪಿನಾಜಿ ಮಹಾರಾಜ್ನ ದಿವ್ಯ ಸಾನ್ನಿಧ್ಯಮ ತೀರ್ಥಧಾಮ ವಾಂಕಿಯಾನೆ ಆಂಗಣೆ ಉಪಸ್ಥಿತ ಪ್ರತಿಷ್ಠಾ ಮಹೋತ್ಸವ ನಾ ಶುಭ ಪ್ರಸಂಗೆ ಸಭಾಮಾ ಉಪಸ್ಥಿತ ಧರ್ಮಕೂಡ ಆಶ್ರಿತ ವಾಲಾ ಸರ್ವೆ ಅಮಾರ ಸಂತೋ ಶ್ರೀಜಿ ಮಹಾರಾಜ್ನ ಲಾಡೀಲಾ ವಾಲಾ ಸರ್ವೆ ಸತ್ಸಂಗಿ ಹರಿಭಕ್ತೋ ಸರ್ವಧರ್ಮ ಪ್ರೇಮಿ ಸಜ್ಜನೋ ಸರ್ವ ಮೋಕ್ಷ ಭಾಗಿ ಜೀವಾತ್ಮವು ದರೇಕ್ ಭಕ್ತ ಜನೋನೆ ಅಮಾರ ಹೃದಯಪೂರ್ವಕ ಜಯ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಆಜನೋ ಆ ದಿವ್ಯ ಪ್ರಸಂಗ ભગવાન શ્રીહરિના નૂતન મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે ભગવાન શ્રીહરિના દિવ્ય ચરિત્રોની કથાનું શ્રવણ યજ્ઞ આ આયોજન સુંદર કરવામાં આવ્યું છે. જીવનની અંદર ઘણી વખત આપણે એમ જોઈએ છીએ કે વ્યક્તિ કોઈ સિદ્ધિને પામવા માટે કોઈ લક્ષ્યને હાસિલ કરવા માટે અથાક પરિશ્રમ કરે છે, અથાક મહેનત કરે છે અને એ લક્ષ્ય એ પરિણામ એને મળતું નથી. ઘણી વખત આપણે એમ પણ જોઈએ છીએ જીવનની અંદર કે અનાયાસે સહેજે સહેજે કદાચ કલ્પના ન કરી હોય અને આપણી સાદી ભાષાની અંદર જો આપણે એને વર્ણન કરવું હોય તો એમ કહેવાય કે બગાસું ખાતા સાકરનો ગાંગડો મોઢામાં આવી ગયો. ખાધું તું બગાસું પણ મોઢામાં સાકરનો ગાંગડો આવી ગયો એટલે કેવો લાગ્યો? તો કે ગળ્યો લાગ્યો. એટલે કોઈ પણ જાતના પુરુષાર્થ પ્રયત્ન વગર આપણને સહેજે સહેજે કૃપાથી કરુણાથી આપણને સિદ્ધિની પ્રાપ્તિ થાય. આ બંને સિદ્ધિ જ્યારે પ્રાપ્ત થાય, મહેનત પછીની સિદ્ધિ પ્રાપ્ત થાય અને અનાયાસે સિદ્ધિ પ્રાપ્ત થાય, ત્યારે આપણે સામાન્ય રીતે એમ જોઈએ છીએ કે અનાયાસે જે આપણને વગર મહેનતે પ્રાપ્ત થયું હોય ને એની પાછળ આપણને એનો મહિમા એટલો ન હોય. આ એટલા માટે વાલા ભક્તો દ્રષ્ટાંત આપી અને વાતની શરૂઆત કરી કે આજથી 200 વર્ષ પહેલા ભગવાન શ્રીહરિને અનંત કોટી બ્રહ્માંડના અધિપતિને જે ગામના ભક્તોએ પ્રેમથી બાંધ્યા, આજે અમને આશ્ચર્ય એ વાતનું છે કે 8-8 પેઢી અમારી ગઈ, તમે બધા ક્યાં હતા? અમે જે પ્રેમ, જે ભાવ, જે ભક્તિ એ ભગવાન શ્રીહરિને બાંધી શકી એનો કદાચ 10મો ભાગ આપણા જીવનની અંદર જો તાજો રાખ્યો હોત તો આ મને એમ લાગે છે કે તમે એમ કાજે કાંઈ કહી શક્યા હોત કે અમારે તો દર પેઢીના આચાર્યો ગામમાં આવ્યા છે. પણ આ પાછળનો હું સંભળાવતો નથી, પણ એક વાત સમજાવવા માટે કહું છું. આ એક એવું મને દ્રષ્ટાંત યાદ આવ્યું જ્યારે બધા વક્તાઓ કથા કરતા હતા, પોતાના પ્રવચનો જ્યારે પોતાની તમારી સામે રજૂ કરતા હતા, હું વિચારતો હતો આ જે ઝાંખપ આવી સત્સંગની અંદર, ઓછપ આવી આ સમગ્ર વિસ્તારની અંદર, ખાલી વાંકીને કહું છું એમ ન માનશો, પણ આ સત્સંગની અંદર કળિયુગનો જે પ્રભાવ ધીમે ધીમે, જે શ્રીજી મહારાજે કળિયુગનો નાશ કરી, કળિયુગનો અધર્મનો નાશ કરી, ધર્મની ધ્વજા ફરકાવી, આજે વિસ્તારની અંદર ધીમે ધીમે ઝાંખપ આવી, તો એની પાછળનો મને જે વિચાર આવ્યો ને મને જે લાગ્યું, એ મોટામાં મોટું કારણ એ છે ને કે આપણને આપણો જ મહિમા નથી, જીવાત્માને પોતાનો જ મહિમા નથી. ઝાંખપ કેમ આવે? પારકું પોતા ઉપર અસર ક્યારે કરે? કે જ્યારે આપણી આત્મશક્તિ એ નેસ્તો નાબૂદ થઈ ગઈ હોય, પાયમાલ થઈ ગઈ હોય, આપણી અંદર જ્યારે ખામી આવે, આપણાની અંદર જ્યારે આત્મવિશ્વાસની અંદર, દ્રઢતાની અંદર જ્યારે ખામી આવે, ત્યારે પારકું આપણા ઉપર હાવી થાય. આ સિદ્ધાંતને એટલા માટે સમજાવું છું વાલા ભક્તો કે શ્રીજી મહારાજને બાંધવાને ભક્તોએ કૃષ્ણાર્પણ આપ્યું, માનપાન આપ્યું, એટલે મહારાજ બંધાણા એમ નથી. પણ એ વખતના દાદા ખાચર હોય કે મોકા ખાચર હોય, રાજભાઈ હોય, આ બધા ભક્તોને ભગવાનને રાજી કરતા આવડતું હતું. અને રાજી કરવાની રીત શું હતી? આજે આપણને એનો વારસો જે મળ્યો, આપણને એની જે પરંપરા મળી, એ પરંપરાની અંદર એ રીતને જાળવવાની જરૂર હતી. સમયને સંજોગવશાત હું કોઈને દોષ ન દઉં, પણ આજે વ્યક્તિની અંદર એ જે રીત હતી ભગવાનને રાજી કરવાની, ભગવાનને પ્રેમનો, કારણ કે આ તો લોહીના ગુણ છે ને, ભૂમિના ગુણ છે. શાસ્ત્રમાં તમને વાલા ભક્તો, ખરેખર તો હું એમ કહું તો અતિશયોક્તિ નથી કે આ વાક્યની અંદર જેને જન્મ લીધો છે ને એ મહામુક્ત છે, એની અંદર જરાય અતિશયોક્તિ નથી. કારણ કે શાસ્ત્રમાં એમ લખ્યું કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. એ તીર્થ કયા? વચનામૃતમાં મહારાજે બે પ્રકારના તીર્થ બતાવ્યા છે, સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ. સ્થાવર તીર્થ એ કે જે ભૂમિની અંદર ભગવાનના ચરણારવિંદ પડ્યા હોય, એને એ ભૂમિ જ્યાં ભગવાને દિવ્ય ચરિત્રો કર્યા હોય, લીલાઓ કરી હોય, આ સ્થાવર તીર્થ થયા, સ્થિર રહ્યા. અને જંગમ તીર્થ કે જે ભગવાનના મુક્તો, ભગવાનના ભક્તો, જેને પોતાનું જીવન ભગવાનને સમર્પિત કરીને ભગવાનમય બની અને પોતાની જ્યારે ભગવાનમય જ્યારે બની ગયા છે, એવા જે ભક્તો એના જ્યાં પગ પડ્યા હોય, એના જ્યાં ચરણારવિંદ પડ્યા હોય, જંગમ તીર્થ બન્યા, એના ડગલે ડગલે તીર્થ થાય. ત્યારે આજે તો ભગવાન શ્રીહરિના સ્વયં ચરણારવિંદ આ ભૂમિ ઉપર પડ્યા છે, એટલે તીર્થ છે. અને રાજભાઈ ને મોકા ખાચર જેવા મહામુક્ત આ ભૂમિની અંદર આવ્યા કે જેને પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પિત કરી અને પોતાના મન કર્મ વચને ભગવાનના સેવાની અંદર સમર્પિત થઈ ગયા, આજે એવા મુક્તોના પણ ચરણ કમળનું જન્મસ્થાન કે એના કર્મભૂમિ આ વાંકિયા ગામ બન્યું. આજે આવું મહાન તીર્થ અને આવો જોટો આ દુનિયામાં જોવા ન મળે. પણ મેં કીધું કે આપણે અંદર એક નાનો એવો પ્રસંગ છે કે ગંગાને કાંઠે આપણે અહીંથી હજારો ને લાખો રૂપિયા ખર્ચી ગંગા સ્નાન માટે જઈએ છીએ. શું કરવા? તો કે ગંગા પાપ નાશિની, શાસ્ત્રમાં લખ્યું ગંગાને પાપ નાશિની કીધી. ત્યારે એ જ ગંગા ભાગીરથી આદિ જે નદીઓ છે પંચમાં, જે ભગવાનના જેને સ્નાનથી આશીર્વાદથી જેને પાપ નાશ થાય, જેના સ્થાન માત્રથી, દર્શન માત્રથી, આજે એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એ આપણે આંગણે 10-10 વખત આ ગામની અંદર પધાર્યા છે. આનો મહિમા કેટલો હોય! પણ એક ભાઈને એમ કે પોતાને બહુ માન કે મને કોણ ના પાડે, કોઈ ના, મારે ગંગામાં નાહવું હોય તો મને કોઈ ના પાડે નહીં. ગંગા કાંઠે જ રહેતા, હાથમાં ધોકો લઈ નાખો દિવસ ગંગા કાંઠે ઉભો રહ્યો, જોઉં છું મને ના પાડવા કોણ આવે છે. હું તો ગંગામાં નાહવાનો, પણ શું કર્યું, આખો દિવસ કિનારા ઉપર ધોકો લઈને ઊભા રહ્યા, પણ અંદર ગંગામાં સ્નાન કર્યું નહીં. શા માટે? કે એની વૃત્તિ, એનું પ્રારબ્ધ અને એનો યોગ નહોતો. આજે આપણા સદભાગ્ય છે કે આપણી વૃત્તિ ભગવાનમાં થઈ છે, આપણું પ્રારબ્ધ ખુલ્યું છે અને આપણને આવો સુંદર યોગ મળ્યો છે કે ભગવાન સ્વામિનારાયણનું મંદિર આપણે આંગણે નિર્માણ થયું છે અને અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ આની અંદર કાલે આવીને પ્રસ્થાપિત થશે, આની અંદર બિરાજમાન થશે. જ્યારે આવું ત્રિવેણી સંગમ આપણને પ્રાપ્ત થયું છે, ત્યારે આપણા શાસ્ત્રોની અંદર એમ લખાણું કે જ્યારે સોનાની લંકા લૂંટાય ત્યારે ઊંઘ અભાગ્યાને થાય, જ્યારે અમૃતના કુંભ રેલાય ત્યારે તરસ્યો અભાગ્યો જાય. જ્યારે અમૃતના કુંભ છલકાતા હોય અને કોઈ એની અંદર જો પાન ન કરે તો એને અભાગ્યો કીધો છે, એને ભાગ્યશાળી નથી કીધો. એમ આજે આવો સુંદર યોગ, આપણા પ્રારબ્ધ જાગ્યા છે આપણા કર્મ આપણા વડવાઓએ જે કરેલા તપ તપશ્ચર્યાઓ આજેનો ઉદય થયો છે, આ ભૂમિનું પુણ્ય જાગ્યું છે કે ભગવાન 200 વર્ષ પછી પુનઃ આ પૃથ્વી ઉપર પોતે કાલે દિવ્ય સ્વરૂપે બિરાજમાન થશે, ત્યારે આપણા જીવનની અંદર આનો મહિમા સમજી, આનો મહત્વ સમજી અને આપણે આપણા જીવનની અંદર એને ગ્રહણ કરી લઈએ, આપણે એને પચાવી લઈએ તો એ આપણને ગુણ કરશે. જો ન પચ્યું તો એ આપણને ગુણ કરે નહીં. તમે ખાઓ ગમે તેટલું સારું, પણ જેટલું પચાવો એમાંથી લોહી બને. એમ કથાની અંદર સંતોએ ખૂબ સુંદર આપણને ઉપદેશની વાતો કરી, ભગવાનના દિવ્ય ચરિત્રોને મહિમાની વાતો કરી, પણ એમાંથી આપણે જેટલું આપણા જીવનમાં પચાવશું એટલું આપણને ગુણ કરશે, એટલી આની આ ભૂમિની દિવ્યતા વધશે, એટલા તમારા પરિવારના જનોની તમારા સ્વયંની એવી દિવ્યતા વધશે. અને મને એમ નથી લાગતું કે આજે પણ એ મોકા ખાચર કે રાજભાઈ આદિ જે પરિવાર એમના સમસ્ત કે જે તે ભક્તોના સમગ્ર વિસ્તારની અંદર એવી જરાય પણ એવી ઉણપ આવી હોય કે ભગવાનને ન રાજી કરી શકે છે જ, પણ સમયની ધૂળ જે ચડી હોય આપણે ખંખેરી લેવાની જરૂર છે. આપણા જીવનમાં મને વાત બહુ જાણીને આનંદ થયો કે ગામમાં કોઈ એવા દુર્વ્યસનો જેને ભયંકર વ્યસનો કહેવાય નથી, અને કદાચ હોય બીજા બધાનું પતન થયું એની પાછળનું કારણ કદાચ આપણે એમ માનીએ કે આ વ્યસનો કુસંગો કુટેવો, આજે એ જે આપણા જીવનની અંદર પગ કરશે તો ભગવાન આપણાથી દૂર જતા રહેશે. એટલા માટે વાલા ભક્તો આજે ટકોર કરું છું કે આજે આપણે આપણો મહિમા સમજવાની જરૂર છે, આ ભૂમિનો મહિમા સમજવાની જરૂર છે કે આપણને આવી મહાન તીર્થભૂમિની અંદર જન્મ મળ્યો છે, આવા પવિત્ર કુળની અંદર આપણને જન્મ મળ્યો છે, આવી પવિત્ર પરંપરા આપણને મળી છે, આવી તેજસ્વી ને યશસ્વી પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે, ત્યારે એના સંસ્કારો પણ આપણે આપણા જીવનની અંદર સાચવીએ, અને એની જે રીત હતી ભગવાનને રીઝવવાની એ ભગવાનને રીઝવવાની રીતને પણ આપણે સાચવીએ, તો મને એમ લાગે છે કે અક્ષરધામ જરાય છેટું નથી આપણાથી. ભગવાન આપણી વચ્ચે જ છે, છતે દેહે અક્ષરધામનું સુખ મળે અને અંતે ભગવાન સ્વયં લેવા આવે. મહારાજ એમ મારો ભક્ત છે કે મારા અમારા મુક્તોના આ જે કુળના ભક્ત છે એમ કરીને ભગવાન કાંડુ ચાલીને લઈ જાય આપણને. આવી દિવ્ય શક્તિ આ ભૂમિની અંદર અને આ ભક્તિની અંદર રહેલી છે, માટે આજે અમને ખૂબ આનંદ થયો. જોકે અમારે પહેલવહેલો પરિચય આમ પ્રત્યક્ષ રીતે ગામની દૃષ્ટિએ પહેલી વહેલો, કદાચ ગરડા ઉત્સવમાં બધા આવ્યા હશો, ઘણા બધાને મળ્યા આવીશું, એટલે એ રીતે પરિચય કે બીજા કદાચ સુરત આદિ શહેરોમાં કોઈ યુવાનો રહેતા હોય તો એમ એનો પરિચય થતો હશે. આજે તમારા ગામની અંદર અને અમે જ્યારે કથાની અંદર કોઈ વખત આ વાક્યનું વર્ણન સાંભળીએ, રાજભાઈમાંનું વર્ણન જ્યારે સાંભળીએ, ત્યારે એમ થાય કે ભગવાનને કેવા રાજી કર્યા હશે કે મહારાજને કંઈ પણ કાર્ય કરવું હોય તો પહેલાં રજા લેવી પડે. આજે જીવુબા લાડુબા જેવી જેની કક્ષા કે આપણા નાનસંતોએ કીર્તનમાં લખ્યું કે લોહી ચુંબકની જેમ વૃત્તિ ભગવાનની અંદર એવી સ્થિર કરી કે નથી જાતી દરબારમાંથી ઘોડી, ભગવાનની ઘોડી માણકી દરબાર ગઢમાં માટો મારીને પાછી આવે. કેમ કે એવા ભક્તોએ પ્રેમના બંધનથી બાંધી દીધા હતા. આજે એની સાથે એમની સમકક્ષ જે બેન જે સત્સંગીની એક બાઈનું નામ આપણા બેમાનું નામ આમના આવ્યું છે, ત્યારે એ કેવી ભક્તિ કરી હશે ભગવાનને. પણ આજે અહીંયા જ્યારે ગામની અંદર અમે આવ્યા, અમે તમારા બધાનો ઉત્સાહ અને પ્રેમ જોયો, ત્યારે અમને પણ એવો અનુભવ થયો કે ચોક્કસ આ ભક્તોથી જો તમારાથી અમે બંધાયા હોઈએ તો તમારા વડીલોથી અમારા વડીલ ન બંધાય એમ કેમ બને. આજે આવો સુંદર આવું પ્રસંગનું આયોજન આજે તમે બધાએ ઉત્સાહ દેખાડ્યો. મને ભગવાન હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજના ચરણારવિંદમાં એક જ પ્રાર્થના કરવાનું મન થાય છે કે ગામની આવીને આવી સુવાસ, આવો ને આવો સંપ, આવીને આવી એકતા, અને સૌથી વિશેષ કે આ સમગ્ર ગામની અંદર આવીને આવી નિર્વ્યસનીતા એ દરેકના જીવનની અંદર વધારે ને વધારે દ્રઢ થાય. ભગવાનની ભક્તિ અને ભગવાનની સેવા પૂજા અને બધા સંતોએ ટકોર તો કરી જ છે કે મંદિર નિર્માણ થયું છે એ આપણું કાર્ય પૂર્ણ નથી થયું. કાલે આપણી કાર્યની પૂર્ણાહુતિ નથી, જીવનની શરૂઆત છે. કાલે આપણા જીવનનો પ્રારંભ થવાનો છે, ભગવાન આપણે ત્યાં આવીને બિરાજ છે. આજે અમે અમારા દાદાને લઈને આવ્યા, કાલે અહીંયા આગળ મંદિરની અંદર પ્રસ્થાપિત કરી દેશું, પછી અમે જશું, પણ અમારા દાદાને અમારી પાછળ એકલવા એવું ન લાગે એ તમારે બધાની જોવાની ફરજ છે. એટલે નિયમિત બધા મંદિર જજો અને ભગવાન પ્રત્યક્ષ શ્રીજી મહારાજના એક વચનવાળા ભક્તો બહુ મહારાજે સ્પષ્ટ વચનામૃતની અંદર લખ્યું છે એટલે એને દ્રઢતાથી સમજો. મહારાજ કહે છે કે અમે પધરાવેલી ધાતુ પાષાણ કે ચિત્રની પ્રતિમા એને ધાતુ પાષાણ કે ચિત્રની પ્રતિમા ન જાણશો, એમાં અખંડ અમે રહ્યા છીએ અને એમાં રહ્યા થકા તમારા ભાવ અને કભાવને અમે જોશું, અમે સ્વીકારશું. એટલે જેવું ત્યાં અર્પણ કરશો એવું ભગવાન સ્વીકારવાના છે, એવી દરેક મનમાં વિશ્વાસ, દ્રઢ નિષ્ઠા રાખી અને મંદિરમાં નિયમિત પોતાની જે પણ યથાશક્તિ પ્રાર્થના, ભાવના કે શ્રદ્ધા જે અર્પણ કરવાની ઈચ્છા હોય, નિયમિત મંદિર જાય, ઉચ્ચ સ્વરે આરતી, કીર્તન, કથા વાર્તા, ચેષ્ટા આદિ બોલે, કે જેથી કરીને આપણા વાતાવરણ, આ પ્રદેશનું વાતાવરણ, એ અહીંની જ્યારે વાયરો આ કે છે ને થાક ઉતારે, એસપી સ્વામી કે ઘનશ્યામ સ્વામીએ કીધું ને કે એનો વાયરો થાક ઉતારે, પણ એ થાક ઉતારે એવો નહીં, એનો વાયરો જ્યાં જ્યાં જાય, એની ભક્તિનો પવન જ્યાં જ્યાં જાય, ત્યાંનો તરેમામ વિસ્તાર એ સત્સંગી બને, એની અંદર સત્સંગનું બળ વધે, એવી ભક્તિ કરવાની બધા હેમને નેમ લેજો. અને એક વસ્તુ છેલ્લે કે ક્ષત્રિય સમાજને આપણા શાસ્ત્રોની અંદર રક્ષા માટેનું જવાબદારી સોંપી છે, ધર્મની રક્ષા માટે ક્ષત્રિય સમાજને અગ્રેસર ગણ્યો. શા માટે? કે શૂરવીર ગણવામાં આવે છે. તો શૂરવીરતા કોણે કહેવાય? શૂરવીરતા માત્ર બહારના દુશ્મન સાથે લડીએ તો જ શૂરવીરતા ન કહેવાય, પણ અંતરના કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મત્સર, ઈર્ષા, તૃષ્ણા એનો પણ જ્યારે પરાજય કરીએ ત્યારે આપણે સાચા અર્થમાં શૂરવીર થયા ગણાઈએ. અને આ ક્ષત્રિય સમાજ શૂરવીર સત્સંગ સમાજ છે, માટે આજે અમે એમની પાસે એ જ અપેક્ષા રાખીએ કે આપણા જીવનની અંદર પણ આવી ભક્તિની શૂરવીરતા રહે, ભગવાનના શુદ્ધ ઉપાસનાની શૂરવીરતા રહે, નિયમ નિશ્ચય પક્ષ અને દ્રઢતાની શૂરવીરતા રહે, અને ગોપીનાથજી મહારાજ આપણા સર્વનાશી છત્ર છે એની વફાદારીની શૂરવીરતા આપણા જીવનની અંદર રહે. આટલું દરેક જણા મનથી સંકલ્પ કરજો અને આ કાર્ય જે ભક્તોએ યજમાન પરિવાર સ્વીકારી અને યજમાન પદ સ્વીકારી અને આ કાર્યને સફળ બનાવવા માટે તન મન ધનથી આમાં મહેનત કરી છે એ તમામ યજમાન પરિવાર અને સાથે સાથે મહેનત કરનાર તમામ ભક્તોને, દર્શન કરનાર તમામ ભક્તોને હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજ ખૂબ સુખિયા કરે એવી અંતરથી સર્વ માટે પ્રાર્થના કરી પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી, પરમ પૂજ્ય માતુશ્રી તથા અમારા સારા ધર્મકુળ પરિવાર વતી દરેક ભક્તજનોને આશીર્વાદ આપી મારી વાણીનો વિરામ. જય સ્વામિનારાયણ.